ભગવાનનો ભગત હોય, પણ ક્યારેક ક્યારેક માનો કે કોઈક નવો ભગત બિચારો આવ્યો છે. આજે વર્તમાનની દઢીકરણ એટલું બધું થયું નથી, ઓછા વત્તા આજે વર્તમાન પાળે છે, દંડવત કરતા પૂરું આવડતું નથી, પૂજાય નથી લીધી, એની સાથે એનું જે વર્તન હોય છે એટલું બધું ભયંકર વર્તન હોય, જાણે કે પોતે એક જ જ્ઞાતિ હોવા છતાંય પણ ઓલો ચ્યુત ન હોય, અર્જન ન હોય, એટલું બધું એની સાથે ભયંકર વર્તન કરે, તો એવું વર્તન ભગવાનના ભક્તને કદી થવું જોઈએ નહીં. જો કરે તો વર્તમાન પાળ્યા પછી પણ એના પર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય નહીં. એને તમે સમજાવો, પદ્ધતિ સમજાવો. આ સત્સંગ એટલો બધો દિવ્ય છે, એટલો બધો કોમળ છે, સરળ છે, તમને જો સમજાવવાની પદ્ધતિ હશે ને તો પોતે વર્તમાન પાળી શકશો, ઓલો નબળો માણસ પણ વર્તમાન પાળતો થઈ જશે. કદી પણ જેની કક્ષા પ્રાપ્ત નથી થઈ એ પાછો હટે એવું કદી પણ વર્તન થવું જોઈએ નહીં. એને દંડવડ કરતા ન આવડતો, હસી મશ્કરી કરવી, ઠઠ્ઠા મશ્કરી કરવી, એને તોડી પાડવો. માનો કોઈ આચાર સંહિતામાં પણ બિચારાને કઈ ભૂલ થાય છે તો એમ એને તોડી પાડવો. આવી પ્રક્રિયા ભગવાનના ભક્તની હોવી જોઈએ નહીં. ઉપરથી એને બળ મળે, એને વ્યવસ્થિત તમે શીખડાવો તો એ રાજી થાય. એ સિવાય પણ આ વાત થઈ સત્સંગની આવનાર સમુદાયની. એ સિવાય પણ તમે ગ્રહસ્થ છો, અનેક જગ્યાએ તમારે અનેક લોકોના પ્રસંગમાં આવવું પડે, ધંધા બિઝનેસમાં બધી વગેરે વગેરે જગ્યાએ તમારે પ્રસંગમાં આવવું પડે, તો ત્યાંય પણ તમારી સજ્જનતાના દર્શન થવા જોઈએ. વ્યવહારિકતામાં પણ તમારી સજ્જનતાના દર્શન થવા જોઈએ. અને જીવનમાં યાદ રાખજો, હરિભગત થયા પછી, સત્સંગ થયા પછી પણ અતિ લોભ પ્રકૃતિ જો તમારા જીવનમાં હશે તો તમને સજ્જનતાના દર્શન તમારા જીવનમાં કોઈ દી થવા દેશે નહીં. કારણ કે લોભ પ્રકૃતિ તમને ઘણી ફેર એટલા બધા બરડ અક્કડ બનાવી દેશે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે હામે વાળોનું ગમે એટલું રોળા જાતું છે તમે રોળવા તૈયાર થઈ જશો, જેથી કરીને જગતનો જીવ તમારા કોન્ટેક્ટમાં આવ્યા પછી તમારો અભાવ નહીં આવે, ભગવાન સ્વામિનારાયણનો અભાવ આવશે. અને એમ કહે છે સ્વામિનારાયણ તો બધા આવા, તો ભગવાનનો દ્રોહ કરશે એનું જીવનું બગડશે, એનું બગડશે તો નારાજ ભગવાન આપણી પર થશે, તારે લઈને આને આમ થયું. એટલે ભગવાનના ભક્તનું જીવન બહુ સરળ હોવું જોઈએ, બહુ સરળ. તમે વ્યવહારિક બાબતમાં પણ સરળતાની સાથે તમારો વ્યવહાર થવો જોઈએ. અને જીવનમાં સહજ જ ભગવાનના ભક્ત થયા એટલે સહજ જ હૃદય દયાળુ, ક્ષમાવાળું અને પરોપકારી હૃદય પણ નિર્માણ થવું જોઈએ. ભગવાનના ભગત છે, કોઈ ભગવાનનો ભગત તકલીફમાં આવ્યો છે તો એને કેમ કરીને મદદ હું કરું? પોતાની જેવી શક્તિ, એવું કઈ નથી રૂપિયાથી જ મદદ થાય. ક્યારેક આપણે બીજાને પણ ભલામણ કરીએ, અથવા તો માનો કે હરિભગત છે અને બિચારા બે ત્રણ જણા રહે છે અને એમાં કોઈ હાજુ માંદું થઈ ગયું, આર્થિકમાં એને વાંધો નથી, પણ હવે કોઈ હોસ્પિટલ રહે એમ નથી, તે દાડે એમ કે તમે ચિંતા નહીં કરશો, તમારે હું એકાદ રજા મૂકી દઈશ, હું હોસ્પિટલ રહી છે. એવું સરળ અને વ્યવસ્થિત જીવન હોવું જોઈએ. હરિભગત તો શું, પણ પોતાના પાડોશી આડોશી પાડોશી રહેતા એના જીવનમાં પણ ક્યારેક મુશ્કેલી આવી હોય તો એને મદદરૂપ થવાય એવું જીવન હરિભગતનું હોવું જોઈએ. અને હરિભગતનું એવું જીવન થાય તો જ એને મહારાજને ઓળખ્યા કહેવાય, કારણ કે મહારાજ સ્વયં સર્વ જીવ હિતાવા સંદેશ લઈને આવ્યા છે અને સ્વયં મહારાજની પ્રકૃતિ એવી છે, કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. બીજા નંબરમાં આપણે ભગવાનના ભક્ત છે તો વાણી પણ બહુ વિવેક અને વિનયવાળી હોવી જોઈએ, નતર વાત વાતમાં કોઈને તોડી પાડવો, કોઈને ઉતારી નાખવો. અને ધંધા બિઝનેસ કરતા હોય તેમાં બિચારા નાના મજૂર માણસ હોય કે નાનો માણસ હોય, એને ગાળદન બોલાવો કે બેફામ બોલાવો, કોઈનું હૃદય દુભાય જેમ બોલાવો, ભગવાન સ્વામિનારાયણ બધાના હૃદયમાં બેઠા છે. ભલે કદાચ એ સત્સંગી નથી થઈ શક્યો બિચારો, પણ એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે. એને તમે ગાળ દો, મજૂર માણસ છે, બિચારો હામો નહીં બોલી શકે, પણ ભગવાન સ્વામિનારાયણ માફ કરી શકશે નહીં. માટે એટલી વાણી વિનયવાળી હોવી જોઈએ, સરળતાવાળી હોવી જોઈએ, કે તમે જો સરળતાથી વર્તશો તો એ મજૂર માણસને પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવાનું મન થશે. એના મનમાં એમ થશે કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કેટલા બધા કોમળ છે, કેટલા બધા સરળ છે, કેવડા મોટા શેઠ છે, હું તો હાવ એની આગળ સામાન્ય છું, શેઠ મહિને 5 લાખ રૂપિયા કમાય છે, હું તો 3000નો પગારદાર છું, તો મને કેવી રીતે રાખે છે. એને ઓટોમેટિક સત્સંગમાં આવવાની ભાવના પ્રગટ થશે. તમારા ધંધામાં એમ એમ સત્સંગમાં કોઈ નાનામાં નાનો હરિભગત હોય તો પણ એની સાથેનો વ્યવહાર જરાય તોચડો હોવો જોઈએ નહીં, જરાય તોચડો હોવો જોઈએ નહીં. આપણા સંપ્રદાયના ઇતિહાસો 18-18 ને સાધુ કર્યા, ક્યારે કર્યા છે? હાથથી રાખનારને સાધુ કર્યા, એની સાથે વ્યવહાર એવો રાખ્યો છે. એટલે ભગવાનના ભક્તનો આવો વ્યવહાર હોવો જોઈએ. એટલે આપણા જીવનની અંદર વિનય, વિવેક, સરળતા હોવી જોઈએ. પછી આવે છે દેવ થોડી મર્યાદા. દેવ મર્યાદામાં આપણે દર્શન કરવા જઈએ અને ઠાકોરજી થાળ જમતા હોય કે ઠાકોરજી પોઢી ગયા હોય ત્યારે કોઈ દી દંડવટ કરાય નહીં, પ્રદક્ષિણા પણ ફરાય નહીં. આપણા મનમાં થાય કોઈ ફલાણજી ગયા તો ઓલા સ્વામી તો પ્રદક્ષિણા ફરતા હતા. ભક્તો યાદ રાખજો, પ્રદક્ષિણા નહીં ફરવાનું, દંડવટ નહીં કરવાનું. કારણ શું છે ખબર છે? ભગવાન તો રાજાધિરાજ છે. આ જગતના રાજાધિરાજ કે મોટો માણસ આવ્યો હોય તો આપણે હસલ ન થવા દઈએ અને એને વિક્ષેપ ન પડવા દઈએ. તો ભગવાન પોઢી રહ્યા છે, કારણ કે પ્રગટની આપણી ઉપાસના છે. ભગવાન જમી રહ્યા છે. હું પ્રદક્ષિણા ફરતો ફરતો વાતો કરું, ગપ્પો મારું કે દંડવટ કરતો કરતો ભગવાન પોઢ્યા હોય અને હું એ વખતે દંડવટ કરું અને શ્લોક બોલું, આ બોલું, તે બોલું, ભગવાન જાગી જાય, ભગવાન જમે છે એમાં ખલેલ પડે. એટલા માટે નહીં કરવાનું. કોઈ મોટા સાધુ પ્રદક્ષિણા કરી રહ્યા છે તો એટલા સરળતાથી કરી રહ્યા છે, હસલ પણ આવે નહીં. એટલે એ જોઈને આપણે એવું આચરણ નહીં કર્યું, એ ફરતા એ તો હસલ ન આવે એમ ફરતા ને આપણે તો પછી આખો રાસ ઉભો કરીએ કહો. એટલે એવી પ્રક્રિયા ભગવાનના ભક્તને થવી જોઈએ નહીં. બીજા નંબરમાં એક દંડવટ કોઈ દી ન કરવો, એક પ્રદક્ષિણા નહીં અને એક માળા નહીં. ઠાકોરજીનું પાસે ઓછામાં ઓછા બે દંડવટ કરવા, અનુસંધાન એનું પણ રાખવું. એ સિવાય પણ ભગવાન એ સર્વ કોઈના માલિક છે. ભગવાનની પાસે માનો કોઈક સંત દર્શન કરી રહ્યા છે, ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે, ત્યારે વાકાવળી એના પગને અડીને ક્યારે પગે લાગવું નહીં, ક્યારે દંડવટ કરવા નહીં. મંદિરમાં સાધુ ઠાકોરજીના દર્શન કરતા હોય કે સેવા કરતા ત્યારે દંડવટ કરવા નહીં. સિવાય કે હરિમંદિર હોય તો સંતોને આસને બેસે પછી દંડવટ તમે કરી શકો, પણ ઠાકોરજીના દર્શન કરતા ત્યારે સંત તો શું, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ પણ ઠાકોરજીના દર્શન કરતા હોય ત્યારે એના ચરણ સ્પર્શનો આગ્રહ રખાય નહીં. કારણ કે આપણે બધા જ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તો સ્વામિનારાયણના તો દાસ જ છીએ. એટલે એવો અવિવેક કદી કરવો નહીં. બીજા નંબરમાં આચાર્ય મહારાજ અને સંતો જ્યારે ભેગા થઈ ગયા હોય, ગમે તેટલે હેતવાળા સંત હોય તોય આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ દેખે એમ દંડવટ કરવાનો આગ્રહ રખાય નહીં. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજને દંડવટ કરાય એ વખતે સંત ગમે તે સ્થિતિમાં છે તો એના દાસ છે તો એને દંડવટનો, સંતને દંડવટનો આગ્રહ રાખો. તે વખતે ગમે તેટલું હેતુ હોય તો પ્રેમથી ખાલી ચરણ સ્પર્શ કરીને પગે લાગવું. ત્રીજા નંબરમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ પધારતા હોય, કોઈ મોટા સાધુ આવતા હોય, આવી સભા હોય ત્યારે દોડતા દોડતા જાય અને ધક્કા મૂકી કરી નાખવી, એવો અવિવેક કરાય નહીં. જ્યારે પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ પધારતા હોય તો પોતાના સ્થાને ઊભું થવું, બે હાથ જોડી જ્યાં ઊભા થયા ત્યાં ત્યાં ઊભા રહીને જ દર્શન કરવા જોઈએ, એ વિવેક છે. સત્સંગ કરી કરીને શિબિરો ભરી ભરીને એમાંનું કાંઈ ન આવે તો અર્થ નથી રહેતો. બીજા નંબરમાં માનો કે આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ પધાર્યા હોય અને દયા કરે, વિનંતી કરે, મોટા સંતો વિનંતી કરે કે બાપજી આટલા બધા ભક્તો આવ્યા છે તેના આપના ચરણ સ્પર્શનો લાભ આપો, કારણ કે એ એવા વિભૂતિ પુરુષ છે કે એના ચરણના સ્પર્શ જો મુમુક્ષને થાય તો એનો મોક્ષ થાય. તો વિનંતી કરી અને ચરણ સ્પર્શનો લાભ આપવા માટે આપણે વિનંતી કરીને એ રાજી થઈને ના પાડે અને પછી આપણે 2-5 હજાર હોઈએ અને એ ધક્કા મૂકી શરૂ કરી દઈએ, એ અવિવેક કહેવાય. ફક્ત 5 જ મિનિટ રાહ જોવાની છે, માનો બીજો કાર્યક્રમ હજી 1/2 કલાક આવ્યો તો આપણે બેઠા ન રહે. એ વખતે ભગવાનના ભક્તોને જેમ માઇક ઉપર એલાઉન્સ કરવામાં અને આયોજન પદ્ધતિ કહેતા એની બહાર જરાય જવાય ને. એમ કે દાખલા તરીકે કે પરમ પૂજ્ય લાલજી મહારાજ બિરાજમાન થયા છે, આટલા ભક્તો આગળથી ઊભા થઈ થઈને અને દર્શન કરી ચરણ સ્પર્શ કરીને પછી જઈ શકો છો, તો એટલાને જ ઊભું થવાય. આખો ઘેરો ઊભો થઈને પછી ધક્કા મૂકી કરી મૂકી અવિવેક કહેવાય. અને આવી શિબિર ચાલતી હોય, દાખલા તરીકે આપણે એક ટાઈમ પગે લાગવાનું રાખ્યું છે, એક સાંજના તમે બધા ભક્તો પગે લાગવા આવી શકો. હવે એ વખતે તમે ધક્કા મૂકી કરી મૂકો, હવે તમે 1500-2000 હરિભક્ત હોવ અને એ ધક્કા મૂકી કરી મૂકો તો ન તો ચરણ સ્પર્શનો તમને લાભ મળે અને ધક્કા મૂકીમાં ક્યારેક ભગવાનનો ભક્ત બિહાય દુઃખી થાય. અને ભગવાનના ભક્તને એમાં પછી એમાં કેટેગરી હોય ને, કોઈ ભગવાનનો ભગત પછી બેલેન્સ ગુમાવી દે,